તારીખ 21/4/1998 શ્રી સમયસર કળશ 11 અને 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 309
પણ પોતાના સ્વરૂપમાં એ પ્રવેશ પામતા નથી, સ્થાન પામતા નથી, પ્રતિષ્ઠા પામતા નથી એવો અનુભવ થાય છે. જે પોતાના સમ્યક સ્વભાવનો અનુભવ કરે છે તો ત્યાં એને એવો અનુભવ થાય છે કે મારા સ્વભાવમાં ક્યાંય આ વિભાવ ભાવનું સ્થાન નથી કે પ્રવેશ પણ નથી. તો કે જણાય તો છે, જણાય છે પોતામાં. એટલે કેવી રીતે જણાય છે? અપેક્ષા એ પોતામાં જણાય છે, વિભાવ પરિણામ પણ એનું પોતાનું જ છે ને. એટલે તો એ ઉપર ઉપર તરતા જણાય છે એમ કે છે. દ્રષ્ટાંત આપીએ તો થોડો ઘણો ખ્યાલ આવે, બાકી તો આ બધા અનુભવનો જ વિષય છે. એક પાણીની બાલદી ભરી છે, એમાં આપણે બે ચાર તેલના ટીપા નાખ્યા તો એ ઉપર ઉપર તરે કુંડાળા. નીચે આખું પાણીનું દળ, બાલદીનું પાણીનું દળ આખું નીચે હોય. ઉપલી સપાટી ઉપર કુંડાળા બે ચાર થાય જેટલા ટીપા નાખો એટલે. પાણી વજનદાર છે. અજ્ઞાન દશામાં સ્વરૂપ થી ચ્યુત હોવાને લીધે, સ્વરૂપ ને ચૂકી ગયેલો હોવાને લીધે વિભાવમાં જીવ એકાકાર થાય છે. અને એકાકાર થાય છે ત્યારે એવો થાય છે કે પૂરેપૂરો ટેન્શનમાં આવી જાય છે, આખે આખો પકડાઈ જાય છે. ત્યાં છે ઉપલી સપાટીમાં તેલના ટીપાને તરતા ભાવો. પણ જેને દળનો પત્તો નથી એ ઉપલી સપાટીના વિભાવની અંદર આખે આખા પકડાઈને એકાકાર થઈ જાય. આવું એક વિચિત્રપણું ધારણ કરે છે જે અમથો અમથો પકડાય છે. એમ જ્ઞાનીની દ્રષ્ટિએ જુઓ તો આખો સ્વભાવ એમને મરી જાય છે, અને એક સમયની ઉપલી સપાટીમાં તરતા જે ભાવો છે એમાં આખે આખું પકડાય છે. કલ્પનામાં કે હું આખો અહીંયા છું ને આવો જ છું આખો, એવી રીતે પકડાઈ જાય છે. નાનીને જે ભાવો રહે છે એ પોતે ચૈતન્દળ ને આરે જોવે છે કે આમાં તો કઈ છે નહીં, મારામાં તો કઈ છે નહીં, આ તો ઉપર ઉપર ચાલે છે, એનું કઈ નહીં. એટલે એનું કઈ વજન જ નથી. વિભાવ ઉપર જ્ઞાનીનું કાંઈ વજન નથી જતું, અને બેભાનપણામાં પૂરેપૂરું ટીંગાઈ જાય છે વિભાવમાં, અને દુઃખી દુઃખી થઈ જાય છે. બહુ દુઃખી થાય છે, બહુ આકુળ થાય છે, એવી દશા થાય છે. એમ ડાયા માણસ ને ગાંડા માણસ વચ્ચે ફરક શું પડે છે? ગાંડો માણસ અમસ્તો અમસ્તો ડરે, એ મને ભૂત દેખાય છે, એ મને ફલાણું થાય છે. કોઈ કાંકરી મારે તો કે મને મોટો પથરો માર્યો, એ કાંકરી મારે તો કે મને મોટો પથરો વાગ્યો, એવી રીતે રાડો પાડે. શું છે આમાં? આપણો ડાયો માણસો આમાં હું તને થઈ ગયો હવે તો શું મસ્તો રાડો પાડે? ના ના, મને જોવો ને આવડો મોટો પથરો માર્યો. એવી રીતે સ્વભાવ વિભાવનો છે. વિભાવ કઈ નથી છતાં જે વાખ્ય આખો પકડાય છે એમ કેવું છે. તો એક સમજે તો હળવો થઈ જાય એવી વાત છે, અનુભવ કરે તો વાત જ જુદી છે. સમજે ને આ વિષય ને તો એ હળવો થઈ જાય એવી વાત છે, અનુભવ ની વાત તો સાવ જુદી છે. હું ફલાણો ફલાણો છું એમ જ્યાં પકડ્યો પકડાણો, પછી બધા વિભાવ એના ઉપર સવાર થઈ જવાના. ત્યાં અંદર માં પોતાને આત્મા પણ અને જીવ પણ લીધો અને સ્વભાવ નો અનુભવ કર્યો એટલે વિભાવ બધા ઉપર ઉપર તરે છે. આ બધ સ્પષ્ટાદી ભાવો સ્પષ્ટપણે, કોઈ અનુમાન કલ્પના કરી નહીં, સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તો પણ તેમાં પ્રતિષ્ઠા પામતા નથી, સ્થાન પામતા નથી. કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે અને આ ભાવો અનિત્ય છે. દ્રવ્ય સ્વભાવ એકરૂપ છે અને આ ભાવો અનેક રૂપે છે. અનિત્ય પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહીએ છે, પર્યાય જ ઉપર રહીએ છે એમ કે છે. પર્યાય પોતે જ ઉપલી સપાટી છે એમ કે છે. ચૈતન્ય દળ ની ઉપલી સપાટી છે પર્યાય તો, જેમ કાચ નું અરીસા નું દળ છે આવે છે, બેલ્જિયમના અસલ કાચ આવે છે ધાડા, તો પ્રતિબિંબ ઉપલી સપાટીમાં પડે છે. એની પાછળ જ્યાં પ્રતિબિંબ પડે છે એની પાછળ કાચનું દળ હોય છે મોટું. ઉપલી સપાટી તો એટલી બધી પાતળી છે કે એના ઉપર પ્રતિબિંબ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, અનેક રૂપ ધારણ કરે છે. ચૈતન્ય દળને દળને કઈ લેવા દેવા નથી. એવો અનુભવનો વિષય છે, આત્માના અનુભવનો વિષય આવો છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે અને આવો જે સ્વભાવ છે એ જીવની બધી અવસ્થાઓમાં પ્રગટ પ્રકાશી રહ્યો છે. સંસાર અવસ્થામાં પણ, અજ્ઞાન અવસ્થામાં પણ સ્વભાવ પ્રગટ છે. ક્યાં પ્રગટ છે? એ જ્ઞાનમાં પ્રગટ છે. સ્વભાવ જ્ઞાનમાં પ્રગટ છે. કેમ કે જ્ઞાન સ્વભાવ છે ત્યારે જ્ઞાન ની પર્યાય છે. જો જ્ઞાન સ્વભાવ ન હોત તો જ્ઞાન ની પર્યાય પણ ન હોત. માટે સ્વભાવ પર્યાયમાં પ્રગટ છે, બધી અવસ્થાઓમાં પ્રગટ છે, કોઈ અવસ્થા બાકી નથી. શક્તિ ને જોવાની નજર જોઈએ. સ્વભાવ એટલે શક્તિ. શક્તિને જોવાની નજર જોઈએ. બધી અવસ્થાઓ એટલે તમામ, કોઈ અવસ્થા બાકી નહીં. ક્યારે જ્ઞાન નથી? તો જ્ઞાન શક્તિ વગર જ્ઞાન ક્યાંથી થયું? આ પંખો ફરે છે પણ પાવર છે ત્યારે ને, ઇલેક્ટ્રિસિટી ન હોય તો. પંખો ઇલેક્ટ્રિસિટી નથી. પંખાનું જે ફરવું છે એમાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ છે. પંખાને અડો તો તમને શોર્ટ ન લાગે, કેમ કે એ તો એનો વપરાશ છે. અંદર પાવર છે, એ કામ કરે છે. બહુ સારો દ્રષ્ટાંત છે ઇલેક્ટ્રિસિટી. તમે પાવરને જેવી રીતે વાપરો એમ વપરાય. એને પ્લગ ફ્રીજ સાથે જોડો એટલે ઠંડુ થાય, ગીઝર સાથે જોડો એટલે ગરમ થાય. પાવર ગરમ નથી ને પાવર ઠંડો નથી. જો ગરમ હોય તો ઠંડુ ન કરે અને ઠંડુ હોય તો ગરમ ન કરે. પોતે ઠંડો ગરમ હોય તો પાવર પાવર છે. પણ તમે એક એક અવસ્થામાં પાવરને જોઈ શકો છો. જ્યાં તમે પાવરનો વપરાશ છે ત્યાં તમે એની બધી અવસ્થામાં પાવરને જોઈ શકો છો. નજર જોઈએ, અગ્નિના તણખામાં આખા મુંબઈને બાળવાની શક્તિ છે, છે કે નહીં? આગ લાગે તો ફરતું પાણી છે એટલે, નહીં તો આખા જગતને બાળે છે. તો એમાં તમે તણખો નથી જોતા, શક્તિ જોવો છો. અગ્નિના તણખામાં તણખો નથી જોતા પણ શક્તિ જોવો છો. જરા હાચો જો, કાયો તિખારો છે, કપડા વપડા લાગી ન જાય, રૂ ઉપર લાગી ન જાય, ગેસ તેલ ઉપર લાગી ન જાય, પેટ્રોલ ઉપર લાગી ન જાય, સીધું ફાયર થઈ જાય મોટું. કેમ કે ત્યાં શક્તિ છે. તણખો તિખારો નાનો છે પણ શક્તિ નાની નથી, શક્તિ બેહદ છે. એમ જ્ઞાન માં જ્ઞાન શક્તિ જુઓ તો સ્વભાવના દર્શન થાય, અને એ જ આત્મા છે. તો પછી તમારી બધી પર્યાયમાં આત્મા છે કે નહીં? કે છે. બધી પર્યાયમાં આત્મા છે કે નહીં? કે છે. જોવાની નજર જોઈએ, આટલી જ વાત છે કે જોવાની નજર જોઈએ. શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈને જગત અનુભવ કરો. શરત નાખીશ આચાર્ય દેવે કે એવો સ્વભાવ પ્રગટ છે તમારી અવસ્થામાં, પણ મોહરહિત થાવ તો જ અનુભવ થાય. દર્શનમાં હોય તો તમને અનુભવ ન થાય. કેમ કે દર્શનમાં છે એક એવું ભૂત છે કે એને બધું બીજું બીજું દેખાય છે. ભૂત વાળા એને ભૂત જ દેખાય, દર્શનમાં છે એને ભૂત દેખાય. બીજા કે ભાઈ કઈ નથી અહીંયા, આ બધું ખાલી છે આખો ઓરડો, તો કે મને ભૂત દેખાય છે, આટા મારે. એવું મોહરૂપી ભૂત સવાર થઈ ગયું છે એટલે કઈ તોફાન કરે છે. મોહ રહિત થાય તો અનુભવ થઈ શકે. અનુભવ કરો એટલે મોહ રહિત થઈને અનુભવ કરો. તો એ ભૂત કેવું છે કે શરીરમાં મારાપણું કરાવે, કુટુંબમાં મારાપણું કરાવે, બીજા સંયોગો જે હોય કર્મના ઉદય છે એમાં મારાપણું કરાવે. આ મોહ છે, બીજું કઈ નથી. મારું મારું કરે છે તે જ મોહ છે, બીજું કઈ નથી. અને ત્યાં સુધી સ્વભાવના દર્શન થતા નથી. એ મોહ મૂકે એટલે અહીંયા સ્વભાવના દર્શન થાય. ચોખ્ખી વાત છે. આચાર્ય દેવ એમ કે છે કે મોહ રહિત થઈને તમે તમારા સ્વરૂપનો, તમારા સ્વભાવનો અનુભવ કરો. એ પ્રત્યેક અવસ્થામાં પ્રકાશમાન છે. શબ્દ તો બહુ સરસ છે સંસ્કૃતમાં, સમંતાત દ્યોતમાનમ. શું સમંતાત? બધી જ અવસ્થામાં દ્યોતમાન એટલે ઉદ્યોતપણે, પ્રગટપણે. મોહ સહિત એનો અનુભવ થાય એવું નથી, મોહ રહી થતો અનુભવ થાય. એટલે જ્ઞાનીઓ પોતાપણું મુકાબરાવે છે. મુમુક્ષુની ભૂમિકામાં જેટલું પોતાપણું પાતળું પડે એટલી મુમુક્ષુતા વધે અને નિર્મળ થાય. જેટલું પોતાપણું વધારે એટલું એટલું નુકસાન, એટલી અશાંતિ. નુકસાન એટલી એટલી અશાંતિ. મારા મિત્ર આવે છે ને સાંભળવા, તે દિવસે જમવામાં સાથે હતા ને, અને દીકરાનો દીકરો સાથે હતો, દીકરાને દીકરી હતી નાની 3-4 વર્ષ. તો છોકરો તો ફેરા જ કરે કે પગવાળીને બેસે તો નહીં. એટલે વાડી ઘડીએ કે એ રસ્તા ઉપર ગઈ હો, એ ઉલાપણે વહી ગઈ હો, ક્યાંક પડી જશે હો, ક્યાંક વાગી જશે હો, એના મા બાપ બેઠા છે, એ વિકલ્પ કરતા નથી. આ વિકલ્પ કર્યા કરે. મારા પણ કેટલું બધું જીવ કરે એનું જીવ ત્યાં ત્યારે ક્યાં વહી ગઈ, રસ્તા ઉપર વહી ગઈ. મને ભાઈ જો અહીંયા રસ્તા ઉપર કઈ ટ્રાફિક નથી, રમવા દે ને, ભલે રમજો. એને ચિંતા થયા જ કરે અમથી અમથી ચિંતા થયા કરે કઈ વાગે એવું નથી બધા બીજા છોકરાઓ રમે છે એ રમે રમે તો છોકરાઓ રમે જ ને કઈ ખાય એને કઈ થઈ જાય. બસ આનું નામ મોહ છે. મારા પણ કરે છે એ મોહ છે. બીજા છોકરાને શું, બીજા છોકરા રમે છે એને કોઈને રસ્તા ઉપર વાગશે કે વાહન આવશે, એનો કઈ વિકલ્પ નથી આવતો. પોતાપણું કરે. આ પોતાપણું જીવને સ્વરૂપ ના દર્શન કરવા દેતું નથી. જ્ઞાન થી દર્શન થાય, જ્ઞાન પણ છે પણ આવરણ છે. વચ્ચે દર્શન મોનું વાદળું આડું આવે છે, સૂરજ દેખાતો નથી. થોડા દિવસે અંધારો એમ છે. સંસારમાં એમ કે પણ મારા પર લાગણી મૂકી દેવી, આપણા સંતાનો એને એની લાગણી મૂકી દેવી કઈ, હે એમાં દાદા દાદા કરીને મીઠું મીઠું બોલે. છોકરી જરા વધારે ડાયું હોય એ લાગણી કેવી રીતે છૂટે. પણ કોણ દાદો અને કોણ દીકરી બાપા, એ જીવ છે ને તોય જીવ છો. એક ગાડીના ડબ્બામાં ભેગા થયા છો. અરે ચાપણી નાસ્તો કરો ને, ગાડીના ડબ્બામાં ભેગા થાય તો બધા ટિફિન પોત પોતાનું કાઢે કે ભાઈ અમે અમે ગોળ કા પાપડી લાવ્યા છે, તમે થોડી ખાવ, બહુ સરસ બનાવી છે. હા પ્રેમથી ખવડાવે. પણ આ તો એવો વળગી પડે, એવો વળગી પડે, અધોગતિમાં જાય એવા પરિણામ થાય. કેવા? અધોગતિમાં જીવ ચાલ્યો જાય છે. એવા પરિણામ કરીને જીવ અધોગતિમાં ચાલ્યો જાય. અને કોઈ નહીં, મોટો અપરાધ નહીં, મોટો કોઈ વિકાર વિભાવ દેખાતો જ નથી. એટલું બધું એ સામાન્ય અને સાધારણ થઈ ગયું છે કે જાણે કઈ અપરાધ જ નથી, કઈ ગુનો જ નથી, કઈ જીવનો વાંક જ નથી એમાં, એવું લાગે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવામાં એ જ આડું આવે છે. કઈ લેવા દેવા કઈ નથી. તેવું સ્ટેશન આવશે એટલે ઉતરી જશે. ક્યાં તો આવજો કે ભાઈ રી, અહીંયા આવજો કે ભાઈ, કોઈ રહેતું નથી. આંખ મીચી નાખે ખલાસ પતી ગયું કે નહી હું જાઉં છું. આપણા હમણાં હસમુખ ભાઈ સાંભળ્યું, એક સેકન્ડ માં ક્યાંનો ક્યાં ઉપજે, હજારો લાખો યોજન સેકન્ડે નથી લાગશે. એક સમય બે સમયમાં તો વાત પૂરી થઈ ગઈ. અહીં તો હજી ખબર ન પડે, હજી નિર્ણય કરવાનો બાકી હોય, એ પહેલાં તો ત્યાં આયુ શરૂ થઈ ગયું. અને રોકકળ કરી મૂકે એ અમારા વ્યાગ્યા વ્યાગ્યા. આવો છે અને એ મોહ ભગવાન ના દર્શન કરવા દેતો નથી. અંતરાય નાખે છે, દર્શન કરવામાં અંતરાય કરે છે, અને છતાં એનું દુઃખ નહીં. ઠીક, મોહમાં હોશ કરે એનું દુઃખ નહીં લેવું. આવી વિચિત્રતા છે. એવા શુદ્ધ સ્વભાવનો સર્વ અવસ્થામાં પ્રકાશમાન છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈને જગત અનુભવ કરો. જગતના બધા જીવો આ અનુભવ કરો. ભાવના છે પોતાની, આચાર્ય મહારાજની ભાવના છે. કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન જે મિથ્યાત્વ રૂપ અજ્ઞાન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ અનુભવ થતો નથી. જ્યાં સુધી મોહ હશે ત્યાં સુધી અનુભવ નહીં થાય, નહીં થાય તે નહીં થાય. બસ આ એક જ શરત છે. આત્મ સાક્ષાત્કાર કરે એ મોક્ષ ને પામે, નિર્વાણ પદ ને અલ્પકાળમાં પામે. હવે શરત એટલી છે કે મોહ ને મૂકો તો અનુભવ થાય ને મોહ ને ન મૂકો તો અનુભવ ન થાય. પણ જ્યાં મોહ છે ત્યાં સર્વસ્વ છે. આ બધું જે છે એ સર્વસ્વ છે. નજર સામે વાત છે કે જેને સર્વસ્વ માન્યું છે એમાંથી કઈ હારે આવતું નથી. અહીંયા આયુષ પૂરું થાય એટલે કઈ હારે આવતું નથી. હારે શું આવે છે? એના મોહ ના પરિણામ. જ્યાં જશે ત્યાં પાછો મોહ ચાલુ. આમ નામ પરિભ્રમણ કરતો કરતો છેવટે નિગોજમાં જાય છે. આયા જેની મીઠાશ લે છે મોહથી એ બધું અહીંયા એમને મરી જાય છે. એક કણિયો પણ, એક કણ પણ હારે આવતો નથી. શરીર સુધા છૂટી જાય છે. છતાં જીવ સમજતો નથી. નજર સામે જુએ છે. આ તો નજર સામે જુઓ છે. એના લાખો કરોડો રૂપિયા ગમે એટલા હોય પણ મુમુક્ષ છે. કલકત્તામાં પરમ દિવસે બપોરના અચિંતા સામાન્ય તાવ હતો એમાં આ ખૂંચી નાખ્યો. લાખો કરોડો રૂપિયા હશે. જવાન દીકરાઓ છે ઘરમાં, બધો પરિવાર, બધા બહુ સારો પરિવાર છે. બધા રોજ સવાર સાંજ સાથે બેસીને સ્વાધ્યાય કરે, સ્તુતિ કરે, પ્રાર્થના કરે. નાના છોકરાને બોલાવે, નમસ્કાર મંત્ર બોલ. ઘરનું વાતાવરણ સારું, ધાર્મિક બુદ્ધિ વાળા. આયુષ પૂરું થાય તો વાત પૂરી થઈ. નજર સામે વાત છે કે જેમાં મારા પણ કર્યું હતું કઈ આવ્યું. અરે બધું અહીંયા અહીંયા મૂકીને ક્યાં યોગ્ય કોઈને ખબર નથી. સરનામું મળતું નથી. એવું ક્યાં છે? આવી પરિસ્થિતિ છે. અને મળે તો પણ પછી ઉદય ફેર્યો એટલે ગયો, બધું ગયો. એ જ જીવ ઘરમાં બીજું પ્રાણી થઈને આવે એટલે બાળકોને ખોળામાં લઈને બેસે. મીંડળી થઈને આવે તો ખોળામાં બેવા દે. ચડી જાય કે બેસવા દે, ખંભા ઉપર બેસવા દે, દૂધ ના તપેલા પાણી જાય કે જવા દે, મોઢું રાખવા દે દૂધ ના તપેલા. મેં દૂધ પાક બનાવ્યો હોય તો માગે, મ્યાઉ મ્યાઉ કરીને માગે તો કે બાર ઉઠલે હાલ તને થોડો મુટકો નાખી દઉં, બાર બેસતો બાર બેસ જરાક. નજર સામે આ બધું છે. પછી મારા પણ આવે જ નહીં, ઉદય છૂટી ગયો. આ તો ભવાંતર થઈ ગયું, પણ એક જ ભાવમાં ઉદય છૂટી જાય ને પછી મારા પણ ન લાગે. ભાઈઓ ભાઈઓમાં, બાપ દીકરામાં એવી જ પરિસ્થિતિ થાય. અમારે કઈ સંબંધ જ નથી એમ કહીએ, શું અમારે હવે કઈ સંબંધ રહ્યો જ નથી. એટલે કે એને એમ થયું કે જે થયું હોય શું કે એને આમ થઈ ગયું તો કઈ જે થઈ ગયું હોય, અમારે કઈ સંબંધ નથી. એ નહીં ભાવમાં એમ નથી કે કોઈ પરિવાર પ્રત્યે દ્વેષ કરવાની વાત નથી. સુખ શાંતિથી સજ્જનતાથી સાથે રહ્યો, સમુચિત વ્યવહાર કરીને શાંતિથી રહેવામાં વાંધો નથી. પણ મારા પણ કરીને અધોગતિમાં જવું એ વાત તો અણસમજણની છે, બીજું કાંઈ નથી. બહુ સ્પષ્ટ કીધું છે, જ્યાં સુધી મિથ્યાત્વ રૂપ મોહ ને અજ્ઞાન રહે છે ત્યાં સુધી અનુભવ થતો નથી. અનુભવ નહીં થવાનું કારણ શું? આપણે મોમુખ શું છે, સમય સારા દે શાસ્ત્ર સ્વાનુભવના શાસ્ત્રો છે. આ તો બધા સ્વાનુભવના શાસ્ત્રો છે, વિષય જ બધો એ ચાલે છે અમારો. સમજીએ છીએ પછી ફરિયાદ કરીએ છીએ કે બધું સમજીએ છીએ પણ અનુભવ નથી થતો. સમજીએ છીએ પણ અનુભવ નથી થતો. તો કે અત્યારે તો કે છે કે જ્યાં સુધી તને મોહ છે ત્યાં સુધી અનુભવ નહીં થાય. સમજો પણ મોહ છોડ્યો કે નહીં, આટલો સવાલ છે. સમજણ પડી કે આમ છે ને આમ છે, પણ મોહ છોડ્યો કે ન છોડ્યો આટલો સવાલ છે. જીવને મોહ છોડવો કઠણ પડે છે, જરાક મીઠાશ લીધી છે એટલે, બીજું કઈ કારણ નથી. એને જે આકરું લાગે છે કઠણ પડે છે એનું કારણ એક જ છે, પોતે મીઠાશ લીધી છે. જે જે સંબંધોથી મીઠાશ લીધી છે એ સંબંધ પરાણે તો છોડવો જ પડશે, પરવશપણે તો છોડવો જ પડશે. પણ સ્વવશપણે છોડવો ત્યારે કઠણ પડશે તો પછી સ્વવશ પણ છોડને ભલે કઠણ પડે, પણ પછી તો દુઃખ નહીં કઈ, પછી તો કોઈ ઉપાધિ નહી. આટલી વાત છે. ભાવાર્થમાં એટલું લીધું છે કે શુદ્ધ નહીં વિષય રૂપ જે આત્મા છે, શુદ્ધ શુદ્ધાત્મા છે. શુદ્ધનીનો વિષય છે એ કેવો છે કે શુદ્ધ આત્મા છે, તેનો ઉપદેશ કરો, તેનો અનુભવ કરો એમ ઉપદેશ છે. તેનો અનુભવ કરો એવો શ્રી ગુરુનો ઉપદેશ છે. હવે એ જ અર્થમાં ફરીને શ્લોક કહે છે કે આવો અનુભવ કરવાથી પોતાનો આત્મદેવ પરમાત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે, પ્રગટપણે દર્શન દે છે, પ્રગટ પ્રતિભાસમાન થાય છે, સાક્ષાત અનુભવમાં આવે છે એમ કહેવું છે. જો કોઈ સુબુદ્ધિ, સુબુદ્ધિ એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, જેની બુદ્ધિ સવળી થઈ ગઈ છે એને સુબુદ્ધિ કહે છે, અવળી ચાલે છે એને કુબુદ્ધિ કહે છે. કુબુદ્ધિ એટલે શું? પોતાના એ બુદ્ધિથી પોતાનું નુકસાન કરે છે, શું એને કુબુદ્ધિ કહે છે. જે બુદ્ધિથી હિત સાધે તે સુબુદ્ધિ, અહિત સાધે તે કુબુદ્ધિ. જો કોઈ સુબુદ્ધિ ભૂત વર્તમાન અને ભાવિ એવા ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ એટલે શીઘ્રપણે ભિન્ન કરીને તથા તે કર્મના ઉદીના નિમિત્તથી થયેલા મિથ્યાત્મ મોહને અજ્ઞાનને પોતાના બળથી રોકીને એટલે ઉત્પન્ન થવા ન દઈને અંતરંગમાં અભ્યાસ કરે એટલે અંતરંગમાં દેખે તો આ આત્મા પોતાના અનુભવથી જ જણાવવા યોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો વ્યક્ત અનુભવ ગોચર નિશ્ચળ શાશ્વત કર્મ કલંક કરદમથી રહી જ એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ બિરાજમાન છે. ઠીક, સ્તુતિ કરવા યોગ્ય પોતે છે, પોતે જ પોતાને સ્તુતિ કરવા યોગ્ય છે. આ 12મો કળશ, ઓલો 11મો હતો, આ 12મો કળશ, ત્રણ કળશ કર્યા છે. શું કે છે કે જે કોઈ જીવ ત્રણેય કાળના કર્મના સંબંધને આત્માથી ભિન્ન કરીને આમ બાંધશે, સંબંધ હોવા છતાં સંબંધ કાયપો, મોહ છેડે એટલે શું કર્યો કે સંબંધ કાયપો, કર્મના ઉદય સંબંધ છે પાછો, મોહ મટી જાય એટલે બધા હપણ નથી છૂટી જતા, કાંઈ બાપ બાપના સ્થાને છે, દીકરો દીકરોના સ્થાને છે, પતિ પત્ની પતિ પત્નીના સ્થાને રહે છે, અંદરથી સંબંધ કપાઈ જાય છે, બહારનો સંબંધ એમને રહે છે. નથી કહેતા મજિયા રમે છે એટલે ભાઈઓ ભાઈઓ સમજણ છે, અત્યારની જેમ ને સમજણ પૂર્વક બહુ સારું. અત્યાર સુધી આપણી ભેગી સંપત્તિ આટલી છે, બે ભાઈઓ છે, 50% તમારું, 50% અમારું, વાત પૂરી છે. હવે મજિયારાનો સંબંધ ન રહ્યો, બાકી સુખે દુઃખે તો ભેગા થાય, લોકોને બહાર ખબર ન પડે કે આને વેચી દીધું છે, કેમ કે સ્નેહ સંબંધ એવો ને એવો રાખ્યો, પણ કોઈને નફા નુકસાનમાં કાંઈ હરખસોખ થતો નથી. આપણે વેચી લીધા પછી આને તો બહુ બહુ કમાણી થઈ ગઈ, પણ આપણને થોડું કંઈ એમાંથી મળવાનું, એ બધું એનું છે, વધારે તો એનું ને ઘટાડે તો એનું છે. લોકોને સંબંધ એમને એમ લાગે, લાગે કે ન લાગે, કેમ કે વ્યવહારમાં કઈ ફેર ન પડે, એમ અંદરથી આત્મા ફરી જાય છે. મોહ રહી થાય ત્યારે અંદરથી આત્મા ફરી જાય છે, બહારનો સંબંધ એમને મરી જાય છે, પણ ખબર ન પડે. હા, ઓલાને ખબર, કોને ખબર પડે, જેની સાથે સંબંધ છે ને એને ખબર પડે કે આને પહેલા જેવી જે મારાપણાની લાગણી હતી ને એ હવે લુખી લુખી વાત લાગે છે, થોડી શું લાગે, લુખી લુખી લાગે, ઉદાસીનતા તો આવે છે, ઉદાસીનતા આવે તો ખબર પડી જાય એને સંબંધો, એને ખબર પડે છે, અને પોતાને મીઠાસ હોય ને હામાને ન હોય તો જરાક બરાબર ન પણ લાગે, હા બરાબર નથી, પછી આ સમજણ ખરેખર કુટુંબની અંદર કોઈ જ એ કોઈ જીવ એ રીતે મોહ છોડવા તૈયાર થાય ત્યારે એને પૂરેપૂરું અનુમોદન દેવું જોઈએ, તો પોતાની મતિ પણ નિર્મળ થાય ને પોતે પણ મોહરહિત થાય. પણ એનો ટાંકીઓ ન ખેંચાય, શું કરવા આમ એ ન થાય. અને ધન્યવાદ દેવો જોઈએ, સમજણ હોય તો તમે બહુ છોડવા તૈયાર છે. જો તમે મોહરહિત થાવ તો તમે વંદનીક ને પૂજનીક છો, એવી સમજણ હોવી જોઈએ. એક જમાનો એવો હતો, હા, એને સતયુગ કે છે, આપણે ચોથો આરો કે છે, એમાં એવું હોય છે ધાર્મિક વાતાવરણ વધારે હોય છે ચોથા આરામાં, અને જે કુટુંબની અંદર અનેક સમ્યક દ્રષ્ટિઓ થતા હોય છે એ બધા મોહ છોડે અને એનું અનુમોદન કરે બીજા. બહુ સરસ, આવું તમે પરાક્રમ કર્યું, મોહ છોડવાનું પરાક્રમ કર્યું, ધન્યવાદ ઘટે છે. તો એ ધન્યવાદ દેનારને મોહ રહી થવું સારું પડે, નહીં તો રઘડું પડે પાછું. ત્રણેય કાળના કર્મોના બંધ એટલે સંબંધને ભિન્ન કરીને એટલે કાપીને એમ કે છે. ખાલી વર્તમાનના નહીં, ત્રણેય કાળના. તો કે ભૂતકાળમાં આપણે લગ્ન કર્યા હતા ને, તો એ વાત પૂરી થઈ ગઈ. છેડા છેડી બાંધી ત્યારે બંધન બંધન કર્યું ને, ઊભું કર્યું, અને અત્યારે સંબંધ કાપ્યો, તો ભૂતકાળનો કાપ્યો ને વર્તમાનનો કાપ્યો, અને ભવિષ્યમાં એ સંબંધ રાખવાનો નહીં એટલે ભવિષ્યનો પણ કાપ્યો. સંબંધ કાપે તો એટલે ત્રણેય કાળનો કપાય, ખાલી વર્તમાનનો કપાય એમ નહીં, ત્રણેય કાળનો કપાય જાય એવું થાય. વાત રહી યથાર્થ સમજણ, એવા કોઈ સુબુદ્ધિ જીવ ત્રણેય કાળના સંબંધને કાપીને પુરુષાર્થપૂર્વક મોહને હટાવીને, મોહને હટાવવા એમાં પુરુષાર્થ લાગે છે એમ કે છે, જેવી તેવી વાત નથી. મોહથી છૂટવું એ કોઈ જેવી તેવી વાત નથી, અને પ્રયત્ન કરી જુઓ એટલે ખબર પડે, પુરુષાર્થ કરે એટલે જીવને ખબર પડે એવી વાત છે કે આમાં કેવી કેટલી તાકાત લગાડવી પડે છે. બોલથી એટલે પુરુષાર્થથી રોકીને મિથ્યાત્મને ઉત્પન્ન, મોહને ઉત્પન્ન ન થવા દેવો પુરુષાર્થ કરીને, અંતરંગમાં દેખે પછી અંતરંગમાં દેખે મોહ રહી થઈને, તો આ આત્મા કેવો દેખાય છે? પરમાત્મા દેવ તરીકે સ્તુતિ કરવા યોગ્ય એવો દેવ દેખાય છે, કે જેનો મહિમા અનંતો છે પણ અનુભવથી જ જણાય એવો જેનો મહિમા છે. શાસ્ત્રો વાંચીને એનો મહિમા જણાય એવો નથી, વિચાર કરીને એનો મહિમા જણાય એવો નથી, પણ અનુભવ કરીને જેનો મહિમા જણાવવા યોગ્ય છે. બહુ સરસ સંસ્કૃતમાં તો બહુ સરસ શબ્દ વાપરો છે, શું આમાં શું છે? એક શબ્દનો અર્થ જ કરી નાખ્યો છે, પોતાના અનુભવથી જ જણાવવા યોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો સંસ્કૃતમાં એમ લખ્યું છે. આત્માનુભવ એક ગમ્ય મહિમા, એક આત્માના અનુભવથી ગમ્ય થાય એવો જેનો મહિમા છે. બીજી રીતે મહિમાવંત પદાર્થનો મહિમા ગમ્ય થાય, જ્ઞાન ગમ્ય થાય એવું બનતું નથી. જુઓ, વિચાર કરીને શાસ્ત્ર વાંચીને સ્વરૂપનો મહિમા સમજાઈ જાય એવું નથી એમ કે છે. આત્માનુભવ ગમ્ય એક મહિમા, એક શબ્દ વાપર્યો છે, એક આત્માના અનુભવથી ગમ્ય થાય એવો જ જેનો મહિમા છે, બીજી રીતે એનો મહિમા જ્ઞાન ગમ્ય થઈ શકે એવો નથી. એવો કર્મ કલંક રહિત પોતે જ સ્તુતિ કરવા યોગ્ય બિરાજમાન દેવ છે, સ્તુતિ કરવા યોગ્ય દેવ પોતે જ બિરાજમાન. પોતે પોતાની સ્તુતિ કરવી કે નહીં કે કરવી, આપણે સમ્યક દર્શન શું છે એવો એક આર્ટિકલ લખ્યો છે સાનુભૂતિ પ્રકાશમાં, પહેલો આર્ટિકલ જે આવ્યો બે ભાગમાં, પહેલા ને બીજા અંકમાં, કે સમ્યક દર્શન એ બીજું કઈ નથી પણ પોતાના સ્વરૂપનો અપૂર્વ મહિમા આવીને એ મહિમાથી સ્વરૂપમાં પરિણામ ડૂબી ગયા એનું નામ સમ્યક દર્શન. એટલે સ્વરૂપ મહિમાનો એક અતિશય ઉગ્ર તબક્કો એનું નામ સમ્યક દર્શન, બીજું કઈ સમ્યક દર્શન. એ વખતે સ્વાનુભવમાં કેવો મહિમાવંત પદાર્થ છે જ્ઞાન ગમ્ય થઈ જાય છે. કૃપાળુ દેવ કોઈ કોઈ પત્ર એવો લખ્યો હતો, ખાલી જગ્યા કરી નાખ્યા છે ત્યાં, મુંબઈ થી લિખિત ના યથા યોગ્ય પહોંચે તો પછી ખાલી જગ્યા કરી નાખી. એની અંદર એમણે પોતાના માટે પોતે મહિમાવાચક શબ્દ વાપરા હોય તો બીજાને પચે નહીં ને, એટલે ખાલી જગ્યા કરી નાખે. પણ સ્તુતિ કરવા યોગ્ય દેવ પોતે જ છે, પોતે જ પોતાથી સ્તુતિ કરવા યોગ્ય છે, એટલો મહિમાવંત પોતે છે. પોતે પોતાનો મહિમા કરે ત્યાં અહંભાવ નથી એમ કે છે, અને એને અહંકાર કહેતા હોય તો એ અહંકાર કરવા યોગ્ય છે એવો અહંકાર છે. બહુ સરસ એવા શબ્દ એમના વાર્તા છે. ભાવાર્થ શુદ્ધ નયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્ય માત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે જ બિરાજી રહ્યો છે. શું કહે છે કે દ્રષ્ટિ ધારણ કરવી જોઈએ, શુદ્ધાત્માના દર્શન કરી શકે એવું જ્ઞાન ધારણ કરે તો પોતે પોતાને જોઈ શકે છે. મોરહિત થાય એટલે જ્ઞાન થાય, જ્ઞાન તો જ્ઞાન છે, મોહ સહિત ને મોહ રહિત માં મોટો ફરક છે. ઘણા વિદ્વાનો કહે છે તો ક્ષોભસમ જ્ઞાન છે ને, જ્ઞાની ને ક્ષોભસમ જ્ઞાન છે ને, અમને ક્ષોભસમ જ્ઞાન છે, મતે સુખ નો ક્ષોભસમ સિવાય બીજો શું છે ભાઈ? બહુ ફેર છે. કેટલો ફેર છે? પૂર્વ પશ્ચિમ જેટલો ફેર છે. જે મોહ રહિત થઈને પોતાના સ્વરૂપના દર્શન કરે છે એ જ્ઞાન જુદું, અને મોહ સહિત થઈને અંધારામાં ઉભો છે એ જ્ઞાન જુદું. શુદ્ધ નયની દ્રષ્ટિથી જોવામાં આવે, શુદ્ધ નયની દ્રષ્ટિ એટલે શુદ્ધ જ્ઞાનથી જોવામાં આવે, શુદ્ધ જ્ઞાન એટલે મોહ રહિત થઈને જોવામાં આવે તો પોતે સર્વકર્મોથી રહિત ચૈતન્ય માત્ર દેવ, ચૈતન્ય દેવ પોતે જ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે બિરાજી રહ્યો છે. આ પ્રાણી એટલે જગતનો પ્રાણી પર્યાય બુદ્ધિ બહિરાત્મા, કેવો છે? પર્યાય બુદ્ધિ બહિરાત્મા તેને બહાર ગોતે છે, બહાર ઢૂંઢે છે, શાસ્ત્રમાંથી હું જ્ઞાન કરેલું, આત્માનો સાક્ષાત્કાર કરેલો, મંદિરમાં ભગવાનના દર્શન કરીને આત્માનો સાક્ષાત્કાર કરેલો, એ બધી બાર ગોતોની વાત છે. મંદિરમાં નથી ને શાસ્ત્રમાં નથી, અંતરંગમાં આત્મા બિરાજે. આ પ્રાણી પર્યાય બુદ્ધિ બહિરાત્મા આત્માને બહાર ઢૂંઢે છે, તે મોટું અજ્ઞાન છે. કેવું છે? બહુ મોટું અજ્ઞાન છે. છે અંદર અને ગોતે છે બહાર, બહુ મોટું અજ્ઞાન. અન્ય મતમાં ઈશ્વરના સાક્ષાત્કારનો વિષય આવે છે એટલે પછી ગોતે છે બહાર. એ બહિર્દ્રષ્ટિથી ઉત્પન્ન થયેલો સંપ્રદાય છે, બાર જ ગોતે. હિમાલયમાં મળશે, ક્યાં મળશે? મુંબઈમાં ઘણા વર્ષ પહેલાની વાત છે, એક મુલતાની મળી ગયા હતા. આ ઊંડી ફેરવે છે ને મુલતાની લોકો, પોદાર પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ, પોદાર ગ્રુપ ઓફ કન્સર્ન છે, પોદાર બિલ્ડિંગ છે ફોર્ટમાં. અમારે એમની પાસેથી પ્લાસ્ટિકની કોથળી લેવી હતી અમારે પ્રોડક્ટને પેકિંગ માટે, એટલે એની ખરીદી માટે ગયા હતા. ભાઈ આપણે વેપારી પાસેથી લઈ તો નફો ચડી જાય ને, વેપારીનો નફો ચડી જાય એટલે કારખાનાવાળા પાસેથી લેતા હતા. મુંબઈ સુધી લેવા આવીએ તો પછી નાળિયેરના વેપારી પાસેથી નાળિયેરી શું કરવા, નાળિયેરી ન પહોંચી જઈએ. માણસ ખોજી માણસ કે નાનપણમાં ઈશ્વરને ગોતવા માટે હું ઘરમાંથી ભાગ્યો, ઘર છોડીને ભાગ્યો, હિમાલયમાં ભી ગયો. મને ભગવાનના દર્શન ન થયા. પહેલા એમ સાંભળ્યું હતું કે હિમાલયમાં છે, ક્યાંય દર્શન ન થયા. ઘણા આશ્રમોમાં ફેર્યો, મંદિરોમાં ફેર્યો, મસ્જિદોમાં ફેર્યો, ગુરુદ્વારાઓમાં ફેર્યો, શું ભગવાનના દર્શન ન થયા. પછી પાછો ઘરે આવી ગયો. અત્યારે તો કે આજે સંભાળું છું એ મારા મિત્રો થાય છે. આ ફેક્ટરી અને ઘણી ઘણા કારખાનાઓ છે, આ ફેક્ટરી લોસમાં જતી હતી, એટલે મારી બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખીને મને ચલાવવા આપ્યું છે. અત્યારે આ કારખાનું એને નફો કરી દે છે, હું તો પગાર જ લઉં છું, પણ અત્યારે અમારે નફો થાય છે. મને છોડતા નથી પણ મને આ બધું ગમતું નથી. ધંધાની વાતો પરથી પછી આવી બધી વાત ઉપર ઉતરી ગયા પાંચ પાંચમાં. એ માણસ બહાર ગોતે શું મળે એમ કે છે, બહાર ઢૂંઢે છે. બહિર દ્રષ્ટિ જીવ બહિર આત્મા ભગવાનને બહાર ગોતે છે, આ મોટું અજ્ઞાન છે. એના સંપ્રદાયમાં બીજી વાત નથી. એને બહુ ગમી, કલાક દોઢ કલાક ચર્ચા કરી છે. પછી હું ચાપાણી મગાવે ટાઈમ તો કાઢે કે આવ્યું. હું પોતે હિન્દી નહોતો સમજતા, અંગ્રેજીમાં જ વાત કરતા બોલતાની હતા ને, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે. આઈ વુડ લાઈક ટુ હેવ યોર કંપની. હાલો તારે ભાવનગર કલાક દોઢ કલાક. મને કે તમારી કંપની મને બહુ ગમે છે. હું હાલો, મને કે શું કરવું, આજે 3 વાગ્યાની ફ્લાઇટમાં કલકત્તા જાઉં છું, પછી મારે જર્મની જવું છે. આવી તરફ હું તો બધો બિઝી છું, આવી વાતો વિચારવાનો સમય મળતો નથી. આ તમે ઠીક આવી ગયા કે કલાક દોઢ કલાક એની ઓફિસમાં બેસો. બહાર ગોતે છે ભગવાનને, અંદર પોતે બિરાજે છે ભગવાન સ્વરૂપે, અંદર પોતે બિરાજે છે. પછી 13મો કળશ છે, બહુ સારો કળશ છે કે ભાઈ આ અનુભવ છે શું છે, આત્માનો અનુભવ શું છે. 13મા કળશમાં થોડું સહેલું કરી દીધું છે. જે જ્ઞાનનું સ્વસંવેદન ને જ્ઞાનનો અનુભવ છે ને, એ જ આત્માનો અનુભવ છે. બીજો કાંઈ એમાં હાવ નથી. થોડોક મોહ તું પાતળો પાડે એટલે તને ભાવભાષણ થશે, એટલે મોહ વધારે પાતળો પડશે અને પછી અનુભવ થતા વાર નહીં લાગે. થોડો મોહ પાતળો પાડવાની જરૂર છે. પાતળો ન પડે અને દ્રઢ મોહ હોય તો ભાવ ભાષે ન આવે, અનુભવ તો ક્યાંથી આવે? એ વાત 13મી ગાથામાં 13મા કળશમાં.